755 ના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જે જાણે તો અરિહંત ને ગુણ દ્રવ્ય ને પર્યય વડે, તે જાણે તો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. જે અરિહંત ને ઓળખે છે એ જ પોતાના આત્માને ઓળખે. અરિહંત ને ઓળખતો નથી તો પોતાના આત્માને ઓળખવામાં મોહ પામી જશે, સાચું દર્શન નહીં થાય. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જિન પદ થી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર, જિન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાય, લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાર. આત્મા પોતાને પોતાથી પોતાની મેળે નહીં મળી શકે. જીનને ઓળખીશ તો નિજ ઓળખાશે. જીન પદ નિજ પદ એકતા, એમાં કઈ ભેદભાવ નથી, એ પ્રગટ સ્વરૂપ છે. તારું સ્વરૂપ તિરોહિત છે, આવૃત છે, કર્મના આવરણથી ઢંકાયેલું છે, એટલે આત્મ સ્વરૂપ પ્રકાશિત થતું નથી. પ્રકાશ સ્વયં જ્યોતિ છે, એમાં કઈ દીવાસળી સળગાવવાની જરૂર નથી. અજ્ઞાનનું પડળ હટે એટલે અંદર સ્વયં જ્યોતિ છે. પરંતુ એ જીનનું જે પ્રગટ સ્વરૂપ છે, અરિહંત એ આત્માનું પ્રગટ સ્વરૂપ છે, અને અરિહંત થી પ્રગટ સ્વરૂપ એવો આત્મ સ્વરૂપ જગતની અંદર વિદ્યમાન ક્યાંય નથી. જે અરિહંતનું સ્વરૂપ છે એ જીવની એવી અવસ્થા પછી સિદ્ધમાં તો શરીર રહિત થઈ જાય છે, પણ જોઈ શકીએ આત્માને પૂર્ણપણે, અને અનુભવો છે અમારે. ચેતન બનતો, ધબકતો, ધબકતો એવી ચેતના એ અરિયંત છે. નમો અરિયંતાણમ જૈન દર્શન કે સિદ્ધ પદની જ અમારો લક્ષ્ય છે, પણ પેલું અમારે અરિયંતનું. અરિયંતને ઓળખીને અમે સિદ્ધપદ પામી જઈએ, અને સિદ્ધને ઓળખાવનાર પણ અરિયંત જ છે, અને એ સિદ્ધપદને પામવાનો માર્ગ આલોકિત કરનાર પણ અરિયંત છે. આટલું જબરજસ્ત મહાત્મ્ય આ અરિયંતને જે ઓળખે છે, એના ગુણથી, એના દ્રવ્યથી, એના પર્યાયથી, એના શરીરથી નહીં, એના વૈભવથી નહીં, એની વિભૂતિથી નહીં. આપણે જ્ઞાની પુરુષની ઓળખાણ, સત્પુરુષની ઓળખાણ કરીએ કે બનો મહિમા ગાય ભાઈએ, આટલા લોકો હતા, આટલું જબરજસ્ત આમ થઈ ગયું. બસ ચમત્કાર નાખવાના, કઈક થોડુંક મહિમા નાખવાનો, અહોપણો નાખવાનો, એનું આત્મા તો ઓળખાતો નથી. દેવાધિગમ સૂત્ર, અને એ સૂત્રની પ્રસ્તાવના લખે છે મુનિ, અને એ મુનિ પ્રસ્તાવના લખતા કહે છે કે જો તું એમ માને છે કે તું સમવસણમાં બેઠો છે એટલે અમે તને નમસ્કાર કરીએ છીએ, તારા બેસવાના સોના રૂપા રત્નના ત્રણ ગઢ છે એટલે અમારા તને નમસ્કાર છે, તારા માથે ત્રણ અમૂલ્ય રત્નો વાળા છત્ર છે એટલે અમારા તને નમસ્કાર છે, તને દેવો ચામર વિંજે છે એટલે અમને નમસ્કાર છે, દેવોનું આવું જવું અને આ બધું આખું વાતાવરણ, તારું સમવસણનું માહોલ છે માટે અમારા તને નમસ્કાર છે. તો કે આવું તો ઇન્દ્ર જાળિયા કરી શકે, આવી જાળ તો કેલાલની માયા જાળ હોય. અમારા નમસ્કાર, હે વિતરાગ, આ બધાની વચ્ચે તારામાં રહેલી વિતરાગતા અને સર્વજ્ઞતા, એને અમારા નમસ્કાર. જો એ સર્વજ્ઞતા ને વિતરાગતા નથી, એ આત્મજ્ઞતા નથી, તો અમારા નમસ્કાર તને નથી, કારણ કે તારા બાહ્ય વૈભવને અમે નમસ્કાર કરતા નથી. આ સાધુઓમાંથી નીકળતો અવાજ પરમાત્માને પણ પડકાર કરે, ગમે ત્યાં આ પ્રકારનો મોહાય ન જાય, અંજાય ન જાય. આપણે ત્યાં એક કહેવત છે, અજાયણા અને આંધળા બે સરખા, પણ હજી ત્રીજી કહેવત ખબર નથી એની સાથે, કે અજાયણો, આંધળો અને અંજાયેલો, ત્રણેય સરખા. કોઈના પ્રભાવમાં આવી જાય, જાદુગર આવે કેલાલની માયા જાળનો અને સ્ટેજ ઉપર એને સંબોધન લાગે, તો ત્યારે આપણે અંજાઈ ગયા. તો અંજાઈ ગયો હોય, આંધળો હોય કે અજાયણો હોય, ત્રણેય સરખા કે નહીં? એમ કે તું છોકરો નથી, છોકરી છું તો ઘા હું છોકરી છું, એ રીતે નાચ, એ રીતે કપડા પહેરે કે નહીં સ્ટેજ ઉપર બોલાવે ત્યારે? આ ત્રણેય હરખા. કોઈ આ રીતે બાહ્ય ચમત્કારથી અંજાઈ જાય, કોઈ વિભૂતિથી, કોઈ આ તે બાહ્ય રીધિ સિદ્ધિથી, આ તો પુણ્યના પ્રભાવ છે. આ તો ઇન્દ્ર દેવલોકનું શું છે, બધું કરી શકે. ભાઈ, પુણ્યના પ્રભાવથી અંજાવ નહીં, આત્માનું સ્વરૂપ અને એનું સામર્થ્ય, એનું તેજ અને એનું શક્તિ, અનંત જ્ઞાન, આ એનું સ્વરૂપ છે, એને ઓળખો. જ્યારે જ્યારે કોઈ જ્ઞાનીને ઓળખવા છે ત્યારે બાહ્ય દ્રષ્ટિની કૃપાળુ દેવે લખ્યું 212 ના પત્રમાં કે જેના વચન વડે જીવ નિર્માણ માર્ગને પામે છે, એવી વિદ્યમાન પુરુષનો યોગ પણ જીવને અનંતવાર થયો, પણ ઓળખાણ થયું નહીં. આપણી અનંતના પરિભ્રમણમાં આપણે ક્યારેય સમવસણમાં નહીં ગયા હશો? સાહેબ, અમે આ કાળમાં જૈનમાં છીએ, પણ આ કાળ તો હવે આવ્યો, તું તો ક્યારનો છો? ચોથો કાળ હોત તો કેવું સારું હતું, પણ ચોથા કાળમાં તું હતો કે નહીં? તો તું હતો, પણ કાળ હતો, પણ તારે એનો સંદર્ભ નહોતો, તને એનો સંદર્ભ નહોતો ભાઈ. અનેક વાર તને આ રીતે, અને ત્યારે તો જ્ઞાનીઓ ઓછા કે વધારે, તીર્થંકરો વિચારતા હોય ત્યારે જ્ઞાનીઓ કેટલા હોય, સમકીતીઓ કેટલા હોય, કેવડીઓ કેટલા હોય? અરે એક એક તીર્થંકર 9-9 કરોડ કેવડીઓ એની સાથે મોક્ષે જાય, અને કેટલા સમકીઓ તો એની તો ગણના ના થાય. એ સમયે પણ આ જીવ કોરો ધાકડ થઈને અત્યારે ફરી રહ્યો છે પાછો પાંચમા આરામાં, અને પાછો કે હે પ્રભુ શું કરું, કઈ કરવાનું નથી, જે કર્યું છે ન કર. હવે જે તે કર્યું છે, ક્યારેય તારી જાતને ઓળખો નથી, નથી જ્ઞાનીને ઓળખો, એક બંધ કર એટલે પછી બધું ઓળખું થઈ જાય. ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી, અને એ થયા વિના શું સ્થિતિ થઈ છે 20 દોરાની અંદર.
સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જા.
અરે શ્રીમદ રાજચંદ્રજીની રચના તો જુઓ, બોલી જઈએ છીએ પણ ક્યારેય અટકવું થોભી જાય. સાધન બંધન થયા તો એ સાધન છે નું, અને એક સાધન બંધન થાય, બીજું બંધન થાય, ત્રીજું બંધન થાય, આપે શું લખ્યું પ્રભુ? સૌ બંધન થયા, કેમ કે તમને લક્ષ્ય નથી સ્વરૂપનો, તારે શું કરવું છે તને ખબર નથી, અને તું સાધન કર્યા કરે છે. પછી મેં આટલા સાધન કર્યા, ચાતુર્માસમાં આટલા કર્યા, પર્યુષણમાં આટલા કર્યા, જેટલા કર્યા એટલા લિસ્ટ કરી રાખ, અને બધું કોમ્પ્યુટરમાં ડેટા ફીડ કર, કામ આવશે. પ્રાર્થના સભા થાય ને ત્યારે કેવા બંધન થયા. આ બધાનું પરિણામ તો જીવને બંધન થયું છે, મુક્તિ રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. ભલે ને બીજા એકેય સાધન ન હોય, પણ તે સતને જાણ્યો હોય તો, જેમાંથી સત પ્રગટે, જેમાંથી સતનું ચિંતન થાય, જેમાં સતની ધારા અંદરથી પ્રકાશિત થાય, એવું કોઈ પણ સાધન હોય, એ એક સાધન હશે તો પણ જીવને ભવસાગર પાર કરી દેશે.
વ્રત નહીં પચે ખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો.
આ કૃપાળુદેવની રત્ન જ બોલું છું હું બધું.
મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણાંગ જોઈ લો.
આ ઠાણાંગ સૂત્ર આગમ જોઈ લો, કયા સાધનો શ્રેણીક મહારાજે કર્યા છે તો કે એકઈ નહીં, પણ મહાવીરની ઓળખાણ કરે છે. કોઈ વ્રત નથી, કોઈ પછખાણ નથી, પણ તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, અને આવતી 24માં પ્રથમ તીર્થંકર થશે.
સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ.
સમજાવવું છે કે જેનાથી સત પ્રગટે, જેનાથી સતમાં જવાય, જેનાથી સત પ્રત્યે રૂચિ થાય, જેનાથી સતની અનુભૂતિ થાય, આવું સાધન એ જ મને ઉપકારી થશે. જો મારા સતથી વિમુખતા કરાવી નાખે અને હું સાધનની અંદર એના મહિમામાં જ રોકાઈ જતો હોઉં તો એ મને ઉપકારી નહીં થાય. કેટલા સાધન કર્યા તો યમ નિયમના છંદની 3 ગાથાઓ આખી. કેવા સાધન? કે જેની કોઈ જોડ ન જડે જગતની અંદર. યમ નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ વિરાગ બધા લેવો, વનવાસ લ્યો મુખ મો, આવું કઈ નથી કરતા આપણે તો. દ્રઢ આસન પદ્મ લગાવી દો વગેરે બધું. વહ સાધન બાર અનંત કયો, તદપી કછુ હાથ. તો સાહેબ હવે શું કરવા જેવું હતું? આમાંનું એકેય હવે કર્યું નથી ને થતું નથી. જો એ બધું કરીને હાથમાં કઈ ન આવવાનું હોય તો હવે તો કઈ કરવા પણ. ત્યારે કે છે, હવે કયો ને વિચાર થાય મનમાં, કછુ ઓર રહા સાધન, બિન સદગુરુ કોઈને ભેદ લે. એ છે, તું સતને પૈકડું નથી, સત તરફ તારું લક્ષ નથી, સતની દ્રષ્ટિ. એટલે સ્વરૂપ સંજ્ઞા વિના તારી દુઃખની પરંપરા એ મટવાની નથી. આત્મસિદ્ધિનું આ અભિધેય છે, સ્વરૂપને સમજો. કૃપાળુદેવે બીજો દોહરો સરસ લખ્યો છે.
બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શો.
પ્રભુ, એવો કોઈ પુણ્યનો ઉદય થયો?
નિશ્ચય એથી આવ્યો, ટળશે અહી ઉતાપ, નિત્ય કર્યો સતસંગ મેં એક લક્ષથી આપ.
હવે મને અંદરથી શ્રદ્ધા થઈ, સદગુરુના વચનથી ઉતાપ જો મળશે. અસદગુરુથી ઉતાપ વધ્યો છે, અસદગુરુની સેવના કરીને આ જીવે પોતાનો ઉતાપ વધાર્યો છે. હવે કે છે, નિશ્ચયથી આવ્યો, ટળશે અહી ઉતાપ. પહેલી વહેલી અનુભૂતિ એ થઈ કે અહીંયા આવ્યા પછી મારા જીવનના તાપ, ઉતાપ અને પરિતાપ સમાપ્ત થશે. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ. આપનું લક્ષ એટલે સ્વરૂપનું લક્ષ, બીજું કઈ નહીં. કોઈ દેહ વિભૂતિ ઉપર લક્ષ નહીં, સ્વરૂપનું લક્ષ. એ બધા તો પુણ્યના ખેલ છે. શરીર શું છે? પુણ્યનો ખેલ છે. આયુ કર્મનું રૂપ છે, બીજું શું છે? કર્મ છે, જડ છે, એમાં લક્ષ નથી. એટલે કૃપાળુદેવી એ બાબતમાં સ્વરૂપનો વિચાર કરવામાં એક વાત મૂકી છે કે અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી, પત્રાંક છે 371 નો છે, એમના જ શબ્દો બોલું એટલે જરા તમને. અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી, જો અનંત કાળથી પામ્યો દુઃખ, અનંત કાળથી સ્વરૂપ પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. અનંત કાળથી મળ્યું નથી અને એ મળવામાં થોડી વાર લાગે તો હાનિ નથી. આ વાત બેસે છે કે બેલેન્સ વિના દોડ્યો જાય ચારે બાજુ, જલ્દી લઈ લો, જલ્દી લઈ લો. જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત પણ આવીને, તે પ્રાપ્ત કરવું છે, બીજું કઈ નહીં. એની બદલે બીજું કઈ લઈ લઈ, છોકરો રોતા રોતા રમકડું પકડી લે, એમ અમારે કઈ ધર્મના નામે બીજા પૂછડા પકડવા નથી. માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય, તે હાનિ છે. સ્વરૂપને સમજવાનું છે ત્યારે એટલું આત્મસિદ્ધિ અને 6 પદના પત્રની અંદર આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે કે બરોબર મનન, ચિંતન, નિધિ, ધ્યાસન, અનુપ્રેક્ષા અને ધ્યાન કરજો. કારણ કે પ્રાપ્ત થવામાં વાર લાગે તો નુકસાન નથી, પરંતુ ભૂલ થાય તો ઘણી મોટી હાનિ છે. આત્માના નામે બીજું કઈ પકડાઈ જશે તો, સ્વરૂપના નામે બીજી ભ્રાંતિમાં ચડી જઈશું તો હાનિ છે. અને આની સિરિયસનેસ આ સ્ટેટમેન્ટની કેટલી છે, એક વાક્યની, કે હાનિ, ભૂલ થાય કે ભ્રાંતિ થાય તો ઘણી મોટી હાનિ છે. જેને જાણપણું નથી એને સમજાવી શકાય. જેને પૂછીએ કે આ શું છે તો કે ભાઈ મને ખબર નથી, તેને કઈ ઘડિયાળ છે તો વાત પૂરી થઈ ગઈ ને. અને જેને પૂછીએ કે આ શું છે તો એને કઈ બીજી કલ્પના હોય અને પછી એને એવી વાત સમજાવવી હોય તો કેટલી આકરી પડે. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં એક ગાથા લખી, આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. ભાઈ, આત્મ અજ્ઞાન સમ રોગ નહીં એમ કીધું, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. તમને આત્મા બાબતમાં જો ભ્રાંતિ થઈ ગઈ કઈક, અને ઘણાને તો થાય છે કે હું આત્મા જ છું, થઈ પતી ગયો છે, અમને મળી જ ગયો ને, મેળવી લીધો કુદા કુદ, અરે ભાઈ આ મોટી હાનિ છે. પછી તને નીચે કોણ ઉતારશે? સંગીત શીખવા ગયો તો કે તને આવડે છે? ઘણું ઘણું આવડે છે. તો કે તારી ફી 5000. ઓલાને કે કા તો કે મને સારે ગમને 100 નથી આવડતો, તારી ફી 50 રૂપિયા. કારણ કે તને જે સમજાવીશું એ તને બેસી જશે. અજ્ઞાન ને જ્ઞાન તરત પકડાશે, પણ ભ્રાંતિ વાળાને ભ્રાંતિમાંથી પેલા બહાર કાઢવો અને પછી જ્ઞાનના માધ્યમમાં લાવવો એ ઘણી આકરી વાત છે. એને ભ્રાંતિ છે એનું એટલું જોર છે, એની એટલી પકડ છે, એટલો આગ્રહ છે, આ ભ્રાંતિ વાળાને કેમ ઠેકાણે લાવવું? એને કઈક આત્મા વિશેની જુદી 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 એટલી બધી કલ્પના હોય પોતાની, અને પોતાને મળી ગયો છે એવું માનતો હોય, તો હવે આને તો કઈ કોઈ ઉપાય નથી, આને કોઈ પરમેશ્વર પણ બચાવી શકે નહીં. એટલી બધી સૂક્ષ્મ વાત, માર્મિક
ભેદ જેને કહીએ, જ્ઞાની પુરુષના વચનની અંદરના મર્મ, એનો ભેદ, એનું રહસ્ય, એનો આશય પકડી પકડીને સાથે ચાલો. કે ભ્રાંતિ નહીં થવી જોઈએ, કે ભલે વાર લાગે. સાહેબ પણ તો કેદી આપણે મુક્તિ ભેગા થશું, તો કે અનંતકાળ ગયો, કાળનો ક્યાં તૂટો હતો અને ભવનો ક્યાં તૂટો છે. પણ ભાઈ, જો ભ્રાંતિમાં સરી પડીશ તો બધો જ અત્યાર સુધીનો પ્રયત્ન નિષ્ફળ જશે. કારણ કેમ ભ્રાંતિ નથી? તો કૃપાળુદેવે પત્રાંક 54 ની અંદર કહ્યું, મોક્ષના માર્ગ બે નથી. મોક્ષના માર્ગ બે નથી. કેવી રીતે બે નથી? તો કે જે વાટેથી મહાવીર તર્યા તે વાટેથી કૃષ્ણ તરસે, અને જે વાટેથી રામ તર્યા તે વાટેથી મહાવીર તર્યા. મોક્ષનો માર્ગ એક જ છે, બે નથી. આ જુઓ કેટલું બધું દર્શન સ્પષ્ટ છે. તો કે જે મોક્ષના બે માર્ગ નથી, જે જે પુરુષો મોક્ષ રૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદા ભેદ નથી, માન્ય માન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી અને ભવિષ્ય કાળે પામશે નહીં. ડંકાની ચોટ ઉપર જેને કહીએ કે આ વાક્ય મૂક્યું છે, સર્વ સત્પુરુષો 87માં પત્રમાં છે, સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા કે રાગ દ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ માનીએ છીએ. એક જ વાટ છે, વાસ્તવિક આત્મજ્ઞાન અને તેને અનુચારિણી જો આત્મજ્ઞાન થયું હોય તો કેવું પ્રવર્તન હોય? તો કે રાગ દ્વેષ અને મોહ વગરની દશા. તો દશાથી મોક્ષ પમાય, કોઈ શબ્દથી ન પમાય. વાત એ વાત છે અને દશા તે દશા છે. તો દશાની વાત મૂકી છે એટલે અહીંયા કહ્યું છે કે આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી અમને પ્રાપ્ત થાઓ, એ સિવાય બીજી કોઈ અંતરંગ જિજ્ઞાસા નથી. મનસુખરામ સૂરીરામ ત્રિપાઠી વેદાંતી છે, એને લખે છે કે તમને બ્રહ્મ જ્ઞાન છે એમ બહુ કહેવાય છે, કઈ વાંધો નહીં, અમે તમારો સત્સંગ કરીશું. કેમ કે અમારી એકમાત્ર ઈચ્છા આત્મત્વ પ્રાપ્ત કરવાની છે. અને કયું આત્મા? વાસ્તવિક આત્મજ્ઞાન. આત્મા જે રૂપે હો તે રૂપે અમને થાઓ. તમારા વેદાંતમાં કઈ હોય તો બતાવો, બીજામાં હશે તો. અમારે તો આત્મા સાથે સંબંધ છે, આ કયો વાદ છે એની સાથે સંબંધ નથી. કૃપાળુ દેવની દ્રષ્ટિ એટલી બધી મધ્યસ્થતા પૂર્ણ છે, એટલે વચનામૃત વાંચતા આવી સરળતા અને મધ્યસ્થ દ્રષ્ટિ થાય. એટલે એને આત્મસિદ્ધિની અંદરનું અભિધેય, સ્વરૂપની પ્રાપ્તિ અને એનો માર્ગ, મોક્ષ માર્ગ. બીજી ગાથા,
વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો.
મુશ્કેલી એ છે આ કાળની અંદર જીવો માટે કે મોક્ષ માર્ગનો લોપ થઈ ગયો છે. બહુ લોપ એટલે બહુ પ્રકારે ખંડ ખંડિત થયો છે, છિન્ન વિચ્છિન્ન થયો છે, ભેદા ભેદ ઉત્પન્ન થયા છે. માર્ગની અંદર એટલું બધું છિન્ન વિચ્છિન્નપણું છે, એક સૂત્રતા તૂટી ગઈ છે. ક્યારેક માર્ગના મૂળ તત્વો છે એ જ અદૃશ્ય થઈ ગયા છે, અને બાકીનું બધું માળખું રહી ગયું છે. ફ્રેમ છે એની અંદરનું સત્વ પિક્ચર નથી, પ્રકાશ નથી. કોળિયું હાથમાં છે, ચારે બાજુ સમુદાય હાથમાં છે, પંથ હાથમાં છે, ગ્રંથ હાથ ગચ હાથમાં છે. આ બધા કોળિયા જેવા છે, ક્યાંય જ્યોતિ નથી, આત્મ જ્યોતિનો પ્રકાશ. તો આ કાળની અંદર એનો બહુ લોપ છે, અને આ જયારે લોપ છે ત્યારે વિચારવા આત્માર્થીને, આત્માર્થી જીવો માટે અમે આ માર્ગ કહીએ છીએ. કેવો કહીએ છીએ? અગોપ્ય એટલે કશું જ છુપાયવા વિનાનું, પ્રગટ, અનરિઝર્વડ. અમે જે માર્ગ કહીએ છીએ આમાં કોઈ પણ વસ્તુ નહીં, અખંડ માર્ગ, અભેદ માર્ગ, જેમ છે તેમ, એમાં કશું નથી ઉમેરણ, નથી કશું બાદબાકી. અગોપ્ય શબ્દ એ શાસ્ત્રીય શબ્દ છે, કશું ગોપવાનું નથી. ટ્રાન્સપેરન્ટ, અમારી ટ્રાન્સપેરન્સી જોઈ લો, આર પાર અને ઓતપ્રોત માર્ગનું આ સ્વરૂપ છે. કોના માટે કહીએ છીએ? આત્માર્થ માટે. એટલે હવે સંસારના લોકો આત્મસિદ્ધિ વાંચશે એને કોઈ પરિણામ મળવાની શક્યતા નથી. કહેશે કે તમે તો કહેતા હતા ને આત્મસિદ્ધિ બહુ સારી છે, હું તો રોજ વાંચું છું અને રોજ કરું છું, મને કઈ લાભ નથી થતો. પણ તને ક્યાં કીધું ભગવાને? અભિધેયમાં જ લખ્યું છે કે વિચારવા. તું પેલા આત્માર્થી જોઈ, પછી આવશે આપણું બીજું આવશે, આત્માર્થી કોણે? તને તો કીધું જ નથી, પછી નકામ શું કામ લઈ આવેલો છો? બહુ સમજવું જોઈએ. જ્ઞાની પુરુષ અભિધેય થી વાત કરે છે કે વિચારવા આત્માર્થી ને બહુ સ્પષ્ટતા કરી છે કે જગતમાં અનંત જીવો છે અને કોઈ સંસારની ઉપાસનામાં પડ્યા છે તો અમારે એનું કામ નથી અત્યારે. એનો સંસાર કેમ સુખી થાય એ વિષય અમારો નથી. અમારું કામ એ છે કે જો એ આત્માર્થી હોય, આત્મા પ્રાપ્ત કરવો હોય તો અમે એને વિચાર આપીએ છીએ, તો વિચાર આપીએ. તો આત્મસિદ્ધિ એ વિચારણાનું શાસ્ત્ર છે, પણ કેના માટે છે એ નક્કી કરવું પડે. તો કે આત્માર્થી માટે. એ આત્મસિદ્ધિનો અધિકારી કોણ એ આપણું બીજું સત્ર આવશે. એટલે કે છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. કૃપાળુ દેવે પોતાની સામે વિદ્યમાન જગતની અંદર આત્માર્થી નું જે સ્વરૂપ જોયું એમાં બે પ્રકાર. સંસારીની વાત જ નથી હો હવે, એટલે આખો મોટો ક્લાસ કાઢી નાખજો. આત્માર્થી જે છે, જે પરમાર્થની વાત કરે છે, આત્માનું કલ્યાણની વાત કરે છે, આત્માને મુક્તિની વાત કરે છે, મોક્ષની વાત કરે છે, એની અંદર બે પ્રકારના વર્ગ પાડ્યા. એક ક્રિયા જડ અને બીજો શુષ્ક જ્ઞાની, અને બંને માને માર્ગ. બે માને છે કે અમે જે કરીએ છીએ એ જ મોક્ષનો માર્ગ છે, બીજો કરે છે એ માર્ગ નથી. પાછો પોતાનું ડાપણ પોતા પાસે રાખે તો વાંધો નથી, એને પોતાના સ્વીકાર કરતા બીજાના નકાર ઉપરનું જોર વધારે છે. અને જીવને હંમેશા પોતાનો મોક્ષ મેળવવા કરતા બીજાને ઉપદેશ દેવામાં બહુ મજા આવે કે તારું આમ કલ્યાણ નહીં થાય, ભાઈ મારું થાય કે ન થાય પણ તું તો તારું કરી લે. પણ ઉપદેશમાં જેટલી મજા આવે એટલી જગતના કલ્યાણમાં લોકોને કેમ લાભ મળે? લોકોને પછી તને લાભ નથી મળતો, આ સમય વયો જાય છે, ન થાય, ખ્યાલ ન મળે. મીઠાશ છે, સંઘની મીઠાશ છે, એ સાંસારિક ભાવ છે. અંદરથી અન્ય પ્રત્યેનો લગાવ છે એ રાગનો છે, કરુણાનો નથી. કરુણાનો છે તો કે છે કે હું આત્માર્થી યાર વાત કરીશ, બીજા સાથે નહીં. તમારો સંસાર કેમ ચાલે એ અમારું કામ નથી, એટલે સંસાર સંબંધી પ્રશ્નો પૂછવાય નહીં, અમારું કામ નથી. વિચારવા આત્માર્થીને, તો કે છે કે આ ક્રિયાજળ અને આ શુષ્ક જ્ઞાની. માત્ર કોઈ સમજે કે બધી જ ક્રિયાઓ કરવાથી મોક્ષ મળશે, અને કોઈ સમજે કે આ જે કંઈ છે એ જ્ઞાન માત્ર, ગ્રંથો વાંચવા અને એકાંત વાર્તા કરવી એનાથી જ. સરસ એમણે ઉપદેશ છાયામાં ઉલ્લેખ કર્યો છે કે હાલ પૂર્વના સંસ્કારી જીવ જોવામાં આવતા નથી. ઘણા જીવોમાં કોઈક ખરો મુમુક્ષુ કે જિજ્ઞાસુ જોવામાં આવે છે, કોઈક. બાકી તો ત્રણ પ્રકારના જીવો જોવામાં આવે છે જે બાહ્ય દ્રષ્ટિવાળા છે. આ આત્માર્થીની અંદરની વાત કરે છે. પહેલો પ્રકાર, ક્રિયા કરવી નહીં. ક્રિયા વ્યવહાર છે, ક્રિયા કરવી નહીં. ક્રિયાથી તો દેવગતિ પ્રાપ્ત થાય, બીજું કંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળાવવાનું મટે તે ખરું એમ કહી સદાચરણ પુણ્યના હેતુ જાણી કરતા નથી અને પાપના કારણો સેવતા અટકતા નથી. જુઓ એની દુર્દશા જુઓ. એ પુણ્ય કરવાથી તને આમ મળશે ને આમ થશે ને તેમ કરશે ને રખડી મરીશ ને એ બધી જ વાત કરે. ક્રિયા ન કરવી, ક્રિયાથી શું થાય? પુણ્ય બંધાય. પુણ્યથી શું થાય? તો કે ગતિ બંધાય. તો એ તો તું રખડવાનો જ છું, અને આ પાછો પાપના કારણ સેવે, તો પાપથી તું મુક્ત ક્યાં થવાનો હતો? પાપના કારણો સેવતા અટકતા નથી. આ પ્રકારના જીવોએ કંઈ કરવું જ નહીં અને મોટી મોટી વાતો કરવી, એટલું જ છે. આ જીવોને અજ્ઞાનવાદી તરીકે મૂકી શકાય. આ શુષ્ક જ્ઞાનીઓ કેવળ જ્ઞાનની વાત કરે, આખા વ્યવહારનો લોપ કરે, વ્યવહારને ઉડાડે. આ એકાંત દ્રષ્ટિ વિતરાગના માર્ગમાં નથી. ઉમા સ્વાતીએ તત્વાર સૂત્રની અંદર સૂત્ર આપ્યું, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયાના સમન્વય વડે, એની સંધિ વડે મોક્ષ માર્ગ તીર્થંકરોએ કહ્યો છે. કોઈ એકાંત જ્ઞાનથી કે કોઈ એકાંત ક્રિયાથી કહ્યો નથી. એકાંત ક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્ર મુકતા નથી. ક્રિયા જ કરવી, તારે સમજવું નહીં, આત્મા બાત્મા સૌ દેન મેળે થઈ જશે, તને જે કીધું એ કહી રાખ. ક્રિયા જ કરવી, એકાંત ક્રિયા કરવી, સવારથી રાત સુધી, ઉઠે 4 વાગ્યાથી શરૂ કરે તો રાતના 10 વાગ્યા સુધી. એક ખમાસણા પૂરા થયા હોય તો પછી બીજા સાથિયા કરવાનું કરે, એ પૂરું થયું તો આ કરવાનું કરે, આ પૂરું થયું પછી આ કરે. એટલો બધો ક્રિયા માર્ગ કર્યો છે કે જેમાં જીવને ભાવધારા સાથે જોડાવાનો કોઈ અવકાશ. એકાંત ક્રિયા કરવી, શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, જ્ઞાનની વિચારણાની જરૂર નથી. તું વિચાર કરનાર કોણ? ઘણી વાર તેમ કહેવાય, કેમ હું જ્ઞાની, હું આત્મા જ છું, અનંત જ્ઞાનનો હું ધણી છું, કેમ તું વિચાર કરનાર કોણ? એટલે હું ન કરી શકું તો પછી મને મારી ઓળખાણ શું? જડ છું, મૂળ છું કે જીવંત છું, ચેતન છું? તો કહે છે કે એવા ક્રિયાવાદી અથવા ક્રિયા જડ, આ ક્રિયા જડને આત્માનો લક્ષ હોય નહીં. ઓલાને અજ્ઞાનવાદી કીધા, આને કહ્યું કે આને આત્માનો લક્ષ ન હોય, એ આત્મકલ્યાણમાં ન માને, પણ એ કોઈ પણ પ્રકારની ક્રિયાઓ. અને ક્રિયા કરતા કરતા રાગ દ્વેષ થાય, કશાય વધે, તેને કે વાંધો ન હોય. એટલે તપ કરીને જો એને ક્રોધ થાય તો એ તો થાય જ ને, તપ કર્યું છે. બોલો.
લયું સ્વરૂપ વૃત્તિનો, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં.
સાહેબ, માન છે, માન માટે થઈને તપ કર્યું, આ માન છે તો કસાય છે, અને પરમાર્થ ગ્રહણ થયો નહીં, અને કસાયને ગ્રહણ કર્યો તો તપ કરીને પ્લસ પોઈન્ટ કર્યો કે માઇનસ પોઈન્ટ કર્યો? જે માન હતું નહીં એ ઉભું થયું. અઘાડીઓ અહીંયા બેઠા બેહાળો, ખબર નથી 15 ઉપવાસ છે. સારું, માન આવ્યું, પરમાર્થ ગ્રહણ થયો નહીં. આ એક એક વસ્તુ અમને, ત્રીજો પ્રકાર અમને આત્મજ્ઞાન છે, આત્માને ભ્રાંતિ હોય જ નહીં. તું જ્ઞાનનો કંદ છું, આનંદનો કંદ છું, સુખનો કંદ છું, અનંત જ્ઞાન તારી પાસે, તારી પાસે જ્ઞાન હોય જ નહીં, કર્મ સ્પર્શે જ નહીં, પરપરને અડતું જ નથી. આટલા કરે, એને ક્યાંય ભ્રાંતિ હોય જ નહીં, આત્મા કરતાય નથી, ભોગતાય નથી, માટે કંઈ નથી. આવું બોલનારાઓ શુષ્ક આધ્યાત્મી પોલા જ્ઞાની થઈ બેસી અને અનાચાર સેવતા અટકે નહીં.
મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ.
જ્ઞાનની ગમે તેટલી ઊંચી ઊંચી વાતો કરે, પરંતુ અંતઃકરણની અંદર મોહનું બળ શાંત ન થયું હોય, મોહ બળવાન થતો જાય, એટલે મોહની સંતતિ છે કષાયો. 25 પ્રકારના કષાયો એ મોહની સંતતિ છે. ઇન્દ્રિયોના વિષયો એને મોહનો આધાર છે, માટે જ એ વિષય તરફ આત્મા જોડાતો જાય છે. જો મોહ મટી જાય તો બધું ટળી જાય. તો આ એનો મોહ જતો નથી, અને મોહની અંદર રહીને એનું દશા, એનું વર્તન હોય છે. આવા કેવળ શુષ્ક જ્ઞાનીઓ કે પોલા જ્ઞાનીઓ કીધા જેને, એને એમ લાગે કે આત્મા કાંઈ કરતો નથી તો કોણ કરે છે, આત્મા ખાતો નથી તો ગાંઠિયા કોણ ખાય છે? તો કે લે, એ તો શરીર ખાય છે. હા, તારો આત્મા વયો જાય પછી કહેવું ઉભા રહ્યો, એને ગાંઠિયાનો શોખ હતો, હજી જરા 150 કિલો ગાંઠિયા ખવડાવી દો અને પછી એને રવાના કરવો છે આપણે. હાલશે ને? બાપાને ભજીયા બહુ ભાવતા હતા તો એક ઘાણ ઉતારો હવે છેલ્લે છેલ્લે એને મોઢામાં ગંગાજળ નહીં પણ ભજીયા નાખીએ. કોણ ખાય છે? કેવી વાત! આત્માના અભાવમાં કઈ ક્રિયા શરીર કરે છે? આટલું સાદું જ્ઞાન નથી એને.